તારીખ 10/4/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 677 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 651
પુત્ર 677 પાનું 495 શ્રી કુંવરજી આણંદજી ભાવનગર ભાવનગરના એક સદગ્રસ્ત ઉપરનો પત્ર છે. મોટી ઉંમરના હતા, કૃપાળુ દેવ કરતા ગણે, છતાં પાત્રતા કંઈક સારી હતી, સરળતા પણ સારી હતી. એમણે લખેલા કેટલાક પત્રો વવાણિયામાં વાંચ્યા છે. એના ઉપરથી સરળતા ઘણી સારી હતી. સિતાંબર દેરાવાસી હતા, ક્રિયાકાંડમાં પડેલા હતા, ધાર્મિક ક્ષેત્રમાં ધાર્મિક આબરૂ પણ સારી, એટલે ધર્મિષ્ઠ તરીકે લોકો ઓળખે સમાજમાં. છતાં પણ કૃપાળુદેવ પાસે પોતાના સરળતાથી દોષો જણાવતા અને ક્રિયાકાંડલીને જે આગ્રહ હોય છે એ આગ્રહ છોડવાનો પ્રયત્ન કરતા એવા સરળ પરિણામી હતા. અને સારી એવી ધર્મિષ્ઠ તરીકેની આબરૂ છતાં કૃપાળુદેવ પાસે એક જિજ્ઞાસુ થઈને આત્મકલ્યાણ કેમ થાય એવી ઈચ્છાથી પત્ર વ્યવહાર કરતા પરિચયમાં આવતા. કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. શું કીધું? ચિત્તવૃત્તિઓ એટલે પરિણામો. એ કુંવરજીભાઈ પોતાના પરિણામો લખાઈ મોકલેલા તે વાંચ્યું છે એમણે. સામાન્યપણે વર્તતી, કોઈ ખાસ વિશેષ ડિટેલથી કોઈ વાત નહીં લખી હોય, એટલે સામાન્ય રીતે જે વૃત્તિઓ ચાલે છે તમારી, એ જે તમે લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી એની સામે પોતે પોતાનું હિત થાય એવી ભાવના વ્યક્ત કરી છે. જિજ્ઞાસા બતાવે છે કે મારા આત્માનું હિત થાય એવું કાંઈ આપ લખી મોકલો, લખો મને. તે વિશે સંક્ષેપમાં નીચે લેખાથી વિચારશો. પ્રારબ્ધ ઉદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે તે પ્રત્યે દ્રષ્ટિ દેતા પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે તેમ વધારે યોગ્ય છે એવો અભિપ્રાય ઘણો કરીને રહે છે. પોતાની વાત લખે કે અત્યારે મુંબઈમાં જે પ્રારબ્ધ ઉદયથી જે પ્રકારનો વ્યવહાર અને પ્રસંગ વર્તે છે એ વ્યાપાર સંબંધી છે. એ દ્રષ્ટિ દેતા, એના ઉપર દ્રષ્ટિ એટલે એ અપેક્ષાએ જોતા, જેમ પત્ર આદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે તેમ વધારે યોગ્ય છે. એટલે પત્ર લખવામાં પણ ટૂંકાણમાં લખાય છે ને એ યોગ્ય છે એવો અભિપ્રાય પણ ઘણો કરીને રહે છે અને અભિપ્રાયપૂર્વક એવી પ્રવૃત્તિ થાય છે. એમાં એમ છે કે એક તો કામની ભીડને હિસાબે પણ વધારે સમય એમને નહોતો રહેતો, બીજું અંદરમાં જે પુરુષાર્થનો પ્રકાર ચાલતો હતો એ હિસાબે પણ એમની લખવામાં વિશેષ વૃત્તિ કે ઉપયોગ કામ નહોતો કરતો. અને સહેજ એમ ચાલે છે તે બરાબર છે એવો એમનો અભિપ્રાય પણ રહેતો હતો. તે છતાં એક અપેક્ષા એવી છે કે જો જ્ઞાની વિસ્તારથી સમજાવે તો સામાજીવને ઘણા લાભનું કારણ થાય. પોકાણમાં લખે એના કરતાં વિસ્તારથી સમજાવે તો સામાજીવને વિશેષ લાભનું કારણ થાય એ વાત પોતાને ખ્યાલમાં છે, છતાં એમ નહોતું થતું. એની પાછળના એ અભિપ્રાયપૂર્વક થતું હતું, એની પાછળ એમનું વૈચારિક બેકગ્રાઉન્ડ, વૈચારિક ભૂમિકા શું હતી એ એમણે અહીંયા સ્પષ્ટ કરી છે. આત્માને વાસ્તવિકપણે ઉપકારભૂત એવો ઉપદેશ, આત્માને એટલે કોઈ પણ આત્માને, મોક્ષના આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એટલે ખરેખર ઉપકાર થાય એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષિપ્તતાથી વર્તે નહીં એમ ઘણું કરીને બનવા યોગ્ય છે. તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષ વર્તે છે. આમ તો વાત્સલ્યને પ્રભાવના અંગને લઈને એમ ઘણું કરીને ન વર્તે, છતાં પણ એમ વર્તે પણ ખરા, અને એ વર્તે તો કયા કારણથી વર્તે એ સંબંધમાં પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે. હવે એ જે કારણ છે એ તો પોતાની સમજણના કારણ છે, કૃપાળુદેવની જ્ઞાનીની પોતાની સમજણનો એ વિષય છે, અને તે યથાર્થ જ છે, એમાં કોઈ શંકા કરવાનો અવકાશ નથી. પણ એમાંથી પરમાર્થ જે તારવવો છે એ પરમાર્થ એવા પ્રકારે તારવવો ઘટે કે એ જેવી વાત કરે છે એવો પ્રકાર આપણામાં હોય તો એ પ્રકાર આપણે છોડી દેવો જોઈએ, અથવા એ પ્રકારથી રહિત થવું જોઈએ. પહેલો કારણ બતાવે છે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય. શું કહે છે કે એને કંઈક કહેવા જાઓ ત્યારે એને કાંઈ અસર થાય નહીં એવી સ્થિતિમાં એ વર્તતો હોય ત્યારે એને ઉપદેશ ન કરવો જોઈએ, એમ જ્ઞાનીની સમજણ હોય છે અને તે યથાર્થ હોય છે. અથવા એનો અર્થ એમ થાય છે કે એ જીવ તીવ્ર પરિણામમાં હોય, રાગના કે દ્વેષના કે મોહના તીવ્ર રસવાળા પરિણામમાં હોય ત્યારે ઉપદેશ અસર ન કરે એને, તો એમ સમજીને જ્ઞાની પુરુષે વખતે એને ઉપદેશ ન આપે, અથવા તો સંક્ષેપથી વાત ટૂંકામાં પતાવી દે, વિસ્તારથી ન સમજાવે, અથવા તે ઉપદેશ વિસ્તારથી કરે પણ ગ્રહણ કરવાનો તેને વિશે તથારૂપ યોગ્યપણો ન હોય તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે. શું કહે છે એવી યોગ્યતામાં જ એનો આવ્યો હોય જીવ, એને શું વાત કરવી? વિસ્તારથી કહેવા છતાં પણ એ ગ્રહણ કરી શકે એવી એની યોગ્યતા જ ન હોય તો પણ જ્ઞાની એને વિસ્તારથી ઉપદેશ કરતા નથી. ધર્મદાસજી ક્ષુલ્લક લખે છે જગ્યાએ કે હું ઊંધા ગળામાં પાણી ન ભરું, કેમ કે પાણી રહેવાનું જ નથી, અને કાણા ઘડામાં પણ પાણી ન ભરવું, કેમ કે એ પાણી ભર્યું ન કામ જવાનું છે, પાણી તો નીકળી જ જવાનું છે. બે વાત તો ઠીક છે, પણ હું આડા ઘડામાં પાણી ન ભરવું એમ લખ્યું છે. શું આડા ઘડામાં એટલે શું? અસરો પરિણામમાં ભરતો તો હોય જી, તો પણ એને ઉપદેશ લાગે નહીં. તો જ્ઞાની પરિસ્થિતિ જોઈને વ્યર્થ પરિશ્રમ કરતા નથી. એક કારણ તો એ છે. બીજું ત્યાં સુધી ઉપદેશને યોગ્ય નથી, અને એમ જ્ઞાનીને એ ખ્યાલ આવી જાય તો એને એ વિસ્તારથી કોઈ ઉપદેશ ન આપે. એ તો સામાજીવનું કારણ થયું. હવે એવું કોઈ હોય તો આપણે ફેરફાર પોતાનામાં કરવો ઘટે, એક વાત. એટલે તો ઉપદેશ લાગતો પણ નથી. જે ઉપદેશનું ફળ આવવું જોઈએ, પરિણામ આવવું જોઈએ, જે રિઝલ્ટ આવવું જોઈએ, નહીં આવવાનું કારણ બને છે ને. અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય કે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધ રૂપ થાય. જ્ઞાનીનો પોતાનો બાહ્ય ઉદય એવો હોય કે જેને કારણે ઉપદેશ સાથે એને કોન્ટ્રાડિક્શન લાગે. સામાન્ય પોતે આમ વાત કરે છે, પોતે આમ કરે છે, વાત આમ કરે છે ને પોતે આમ વર્તે છે, તો એ સામાન્ય ઉલટાનો એ ઉપદેશ પ્રતિબંધ રૂપ થાય અને નુકસાનનું કારણ થાય, તો પણ ન કરે. શું અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનો કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. એટલે શંકાનું કારણ બનતું હોય, શું વિરોધનું કારણ બનતું હોય તો પણ ન કરે. એના ઉપર તો એમણે પોતે 708 નંબરનો પત્ર લખ્યો છે. એ દિવસોમાં અંબાલાલભાઈ, સુભાગભાઈ જે નજીકના મુમુક્ષુ હતા એ અવારનવાર વિનંતી કરતા કે આપ જીન માર્ગ પ્રવર્તાવો, તો એ પોતે ના લખતા કે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન કરું ત્યાં સુધી મારે માર્ગ પ્રવર્તાવો નથી. ઉપદેશક થઈને માર્ગ પ્રવર્તાવો હોય તો પોતાને ત્યાગની દશા જ્ઞાન દશામાં પ્રગટ થાય, મને પણ આવે ત્યારે ઉપદેશક ગુરુના સ્થાને, ઉપદેશકના સ્થાને બેસીને ઉપદેશ કરવો, એ પહેલા ન કરવો એવો પોતે નિશ્ચય કરેલો. અને પોતે નજીકના વર્ષોમાં એટલે 5-7 વર્ષો પછી એ રીતે મુનિદશામાં આવવાની પણ ભાવનામાં હતા. એટલે એ વખતે વાત, એ વખતે વિકલ્પ આવશે તો પાછો મુનિદશા એવી છે કે સતત કેવળ જ્ઞાનના પુરુષાર્થ પાછળ લાગેલા રહીએ છે. ઉપદેશનો વિકલ્પ આવે તો જ ઉપદેશ આપે, નહીતર કાંઈ નહીં. એવો વિચાર કરી રાખેલો, બહુ વિસ્તારથી લખ્યો છે. પ્રથમ કેમ કે ઉપદેશકને, ધર્મ પ્રવર્તા આવનારને માન ઘણું મળે છે. એ પોઈન્ટ એમણે પોતાના માટે પણ વિચાર્યો હતો. જોકે એમણે એ વિચારી રાખેલું કે આ આત્માને માન ઘણું મળે તો એને માન કેટલું ચડે, અને પોતે પોતાને તાવી જોતા એમ લાગ્યું કે એમાં નુકસાન થવાનું તો મારી પરિસ્થિતિ નથી દેખાતી. છતાં પણ સર્વસંગ પરિત્યાગ કરીને જ ઉપદેશ આપવો એવો મેં નિર્ણય કર્યો છે, એમ કરીને પોતાનો નિર્ણય જાહેર કરેલો. કેમ કે ગૃહસ્થ દશામાં ઉપદેશના રૂપમાં કોઈ વાત કરે તો મોટા ભાગે સાંભળનારને શંકાનું કારણ થાય, અને મુખ્ય માર્ગ જે એવો છે કે સર્વસંગ પરિત્યાગ કરીને ગુરુના સ્થાનમાં આવીને જ ઉપદેશ આપવો, એનાથી કંઈક બીજું થઈ જાય છે, એટલે વિરોધરૂપ થઈ જાય છે. કેમ કે પૂર્વે મહાપુરુષોએ એમ જ કર્યું છે, તીર્થંકર આદિ મહાપુરુષોએ પણ એવું જ કર્યું છે, અને આચાર્યોએ પણ એવું જ કર્યું છે. માટે એ કરતા હોય, મોટા પુરુષો કરતા હોય એમ જ કરવું, બીજી રીતે ન કરવું, એવો એક પોતાનો અભિપ્રાય હતો. જ્ઞાન દશામાં અને એમાં પણ અસાધારણ ગુણવાન દશામાં, એમનામાં જે માર્ગ પ્રવર્તાવાના ગુણો હતા, ક્ષોભ સમાધિ, એ પણ અસાધારણ હતા. જ્ઞાનાતિશય હતો, વચનાતિશય હતો, એ બધું હતું કે જેમના વચનો અત્યારે પણ મુમુક્ષુને અસર કરી જાય છે. લખેલા વચનો અસર કરી જાય છે તો બોલવામાં તો વધારે ફોર્સ હોય છે, રસ હોય છે, ચેષ્ટા હોય છે, તો પણ એ પોતે ઉપદેશથી દૂર રહ્યા છે. તો મુમુક્ષુ એ તો ઉપદેશક ટોનમાં, ઉપદેશક ના પ્રકારમાં આવીને સત્સંગ ન થાય એનું થોડું જાગૃતિ રાખવી જરૂરી છે. નહીતર પોતાને પણ નુકસાન થાય, સામાને પણ નુકસાન થવામાં પોતે નિમિત્ત થાય. જિજ્ઞાસુથી કોઈ પૂછે એનો ઉત્તર આપવો બીજી વાત છે, ઉપદેશક થઈને સત્સંગ કરાવવો એ બીજી વાત છે. યથાર્થ સમજણના અભાવમાં આવી ભૂલો થતી હોય છે. એટલે પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય કે, એટલે ગ્રસ્તનો ઉદય છે પોતાને, કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ. તથારૂપ કારણ વિના એટલે એવું કોઈ કારણ સામે દેખાતું ન હોય તો અમસ્તુમાં મસ્તું ઉલઝીને કાંઈ ઉપદેશ દેવામાં આવવાની જરૂર નથી. મુખ્ય માર્ગને વિરોધ મુખ્ય માર્ગ એ છે કે ત્યાગીની દશામાં ઉપદેશ આપવો, એનો વિરોધ થાય અથવા સંશય થાય એવું કારણ બનતું હોય તો પણ જ્ઞાની ઉપદેશ માપવામાં મૌન રહે અથવા સંક્ષેપથી વાત કરે. હવે કે છે કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ કાંઈ ઉપાધિ રહિત થતો નથી. દીક્ષા લઈ લઈએ માટે ઉપાધિ વિનાનો થઈ જાય છે એવું તો કાંઈ નથી. શું એ તો એ ભાવલિંગી દશા આવવી જોઈએ. મને દશા એટલે ભાવલિંગ આવવું જોઈએ. છઠ્ઠું સાતમું સ્થાન ક્ષણે ક્ષણે વર્તે એવી દશા આવવી જોઈએ. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. નામ માત્ર સાધુ કહેવાય, કેમ કે બહારનો વેશ પલટાઈ ગયો. શું તો એથી કોઈ કઈ ઉપાધિરહિત થવાતું નથી. અંતર પરિણતિ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની આવવી જોઈએ. શું અને એ રીતે એ માર્ગમાં પ્રવર્તવું જોઈએ. ખરેખર તો જે ભાવલિંગ છે એ જ જિનમાર્ગ છે. દ્રવલિંગ છે એ જિનમાર્ગ નથી. કેમ કે ખરેખર જિનમાર્ગને કોઈ લિંગ જ નથી. એ સમયસારની 413મી ગાથામાં એ વાત કરે, 472 ગાથામાં એ વાત, પાસંડી લિંગાણી. બહારનું ચિહ્ન છે એ તો દેખાવ માત્ર છે, જેમ કોઈ પાખંડનો દેખાવ હોય એવી રીતે. જિનમાર્ગને લિંગ જ નથી. અને જો લિંગ હોય તો એ જેટલા બાહ્ય પરિસ્થિતિમાં હોય બધા જિનમાર્ગે કહેવાય. ના પાડી દીધી. જો કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને આવે તે અંતર બાહ્ય નિર્ગ્રંથ જ હોય, સર્વસંગ પરિત્યાગી જ હોય, તો પણ એ નિયમબદ્ધ નથી કે એવું બાહ્યમાં થાય એટલે અંતરમાં જિનમાર્ગ હોય જ, એવો કોઈ નિયમ નથી. માટે લિંગ નથી એમ કીધું. સિદ્ધાંત તરીકે સ્થાપે તો જેટલા ત્યાગ કરે એ બધા મુનિ ગણાય, એ બધા જિનમાર્ગમાં ગણાય. તો કે નહીં, માર્ગ નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે અંતરમાં ન પરિપ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. પછી સાધુ થઈ ગયા પછી વધારે કઠણ પડે, કેમ કે બધા સાધુ તરીકે પૂજે અને પછી એની દ્રષ્ટિ પલટવી બહુ મુશ્કેલ પડે. એ તો પછી આવા ગ્રસ્ત વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું કેટલું દોષાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. કેમ કે આ તો શ્વેતાંબર દેરાવાસી હતા ને, એટલે બહારમાં તો ઘણો જ એમને વ્યવહાર હતો એ જાતનો, ગ્રસ્તપણામાં તે ક્રિયાકાંડ ઘણી હતી. અચ્છા, હા, કેશવલાલભાઈનો આપણે જે પત્ર વાંચ્યો એને અહીંયા આત્માનંદ સભામાં નોકરી એમણે અપાવેલી 12-12 રૂપિયાને, વર્ષે દાડે 144 રૂપિયા જે આપવા, હા, એમણે રખાવી દીધેલા. શું સમાજમાં છાપ સારી એ દ્રષ્ટિએ. શું એટલે એ ક્યાંક ઉપદેશ આપતા હશે કે ગમે તેમ હશે, પોતે પણ ધાર્મિક ગ્રંથોમાં છે અને ચુસ્ત ક્રિયા પાડે એટલે એક બહુ સારા શ્રાવક તરીકે એને છાપ હોય. એટલે બે શબ્દ કોકને કહીએ. તમે જોયા છે, હા તમે જોયા છે, કારણ કે આ 1952 નો પત્ર છે અને 142 વર્ષ પહેલાનો આમ તો પત્ર છે, પણ પાછળ જીવ્યા હશે, પાછળ જીવાય એટલે એમને જોયા હોય. તમારી ઉંમર નાની હશે, તમારી ઉંમર નાની હશે. બરાબર, છાપ સારી એમની, સામાજિક ધર્મિષ્ઠ તરીકેની છાપ બહુ સારી. છતાંય કૃપાળુદેવ પાસે જે નમ્રતાથી વર્ત્યા છે, એ એક બહુ એમનો ગુણ લેવા જેવો ગુણ કહેવાય, બહુ સારો સદગુણ કહેવાય. પાત્રતા વગર જ્ઞાની પાસે ટકી જ ન શકે, સાચી વાત તો છે. કર્મકાંડી હોય ને ધર્મિષ્ઠ મોટો આબરૂ હોય, નાની ઉંમરના જ્ઞાની હોય, ટકી જ ન શકે. એને એને એમ થાય કે મારી કિંમત શું સમાજમાં, હું આને માનું તો મારી કિંમત શું, લોકો શું ગણે મને. હા, પાત્રતા ખરી. અને એમણે જે પરિણામો લખ્યા છે એમાં ઘણી સરળતા બતાવે છે. વેદોદયના બધા પરિણામો બતાવ્યા છે, એટલી સરળતાથી પત્ર લખ્યા છે એમણે. શું કહે છે, તો પછી આવા ગ્રસ્ત વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહીને, એટલે લોકોમાં આબરૂ મોટી હોય, હા, અને અંતરપરિણતિ ઉપર દ્રષ્ટિ દેવી, એટલે આખી પરિણતિ બદલવી, સંસારની પરિણતિને લૌકિક પરિણતિ બદલી, એ કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહીને જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. એમ કરીને એમને એમ કહ્યું કે તમારું વજન છે ને અંતર પરિણતિ ઉપર લઈ જાઓ. તમે વ્રત કે ત્યાગ જે કાંઈ કરતા હોય એ વજન વગર તો કરે નહીં, એ વાત ઉપર એને ત્યાગને વ્રત ઉપર વજન હોય તો જ કરે. બરાબર, એ તો બધો બાહ્ય કુટારો છે. લોકો ભલે આબરૂ સાગણી એનાથી ગણે, પણ અંતર પરિણતિનું શું? જો બહારમાં વજન જાય તો અંદરમાં વજન ન જાય ને, અને અંદરમાં વજન જાય તો બહારનું વજન થોડું ઓછું થઈ જાય, એનો વાંધો નહીં એમ કે છે. શું જ્ઞાની ઉપર શંકા પડવાનું કારણ એ વધારે છે કે એનું વજન અંતર પરિણતિ ઉપર છે, એટલે બાહ્ય ક્રિયા ઉપર બહુ વજન નથી હોતું, એટલે બીજાને શિથિલ દેખાય છે. જે ચુસ્તપણે પાલતા હોય એનાથી શિથિલ દેખાય. બીજું કે દેખાવમાં આવવા માંગતા નથી, લૌકિક અભિનિવેશનો એમને પ્રકાર નથી કે ભાઈ હું આમ વર્તીશ તો લોકો કાંઈક ઓછા ટકા મૂકશે, આમ વર્તીશ તો કઈ લોકો વધારે ટકા મૂકશે, એ અભિનિવેશ એમને નથી. એ કારણે પણ એમનો જે દેખાવ છે એ એક શંકાનું સ્થાન ઊભું કરે છે. નાની છે ને આમ કેમ, નાની છે ને આમ કેમ, શું કેમ કે લોકોને જ્ઞાનીની કલ્પના શું છે કે એ તો એકદમ શાંત હો, એકદમ કાંઈ ત્યાગી, એકદમ વૈરાગી હોય, એકદમ ત્યાગી હોય, બીજા જે બીજાથી તો હાવ જુદા જ હોય, એકદમ બીજા જેવા દેખાતા જ ન હોય, હં તો એક ઉપદેશ જ આપ્યા કરતા હોય ને, એમનો ઉપદેશની બધી વાતો એમની હોય, બીજી વાતો એનો હોય એમની પાસે, કાંઈક કલ્પના કરી રાખી હોય, હં કેટલી જાતની કલ્પના કરી રાખી હોય અને એમાં ફેરફાર દેખાય એટલે શંકાનું કારણ ઊભું થાય. આવું તો હરતું છે, આવું તો હોય ક્યાંય, નાની હોય ને આવું તો કાંઈ હોય, આમ થાય જ છે. વધારે શું લખીએ, જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી, એટલે બીજે ખર્ચા વિના, બાહ્યમાં ક્રિયામાં એ શક્તિને ખર્ચા વિના, જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, લોકોનું તો નજર જ કાઢી નાખજે લોકો ઉપરની, લોકો શું કહેશે ને શું વિચારશે. કાંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી. જ્ઞાન દશા જે પ્રગટવી જોઈએ, અપૂર્વ દશા નિરાવરણ દશા છે, એ દેખાતું નથી. માટે સમજણનું માત્ર અભિમાન છે. શાસ્ત્રોમાં છે ને મુરજીભાઈ, એ રીતે જેમ આ બાજુ ક્રિયાકાંડી, એમ પછી કંઈક શાસ્ત્રોને ગ્રંથો વાંચેલા ને એવા એ જાતની આબરૂ. આપણે તો જ્ઞાન પણ છે, આચરણ પણ છે. જ્ઞાનનું હોય ને આચરણ, જ્ઞાન હોય ને આચરણ ન હોય તો શું કામનું. લોકો તો બધું જાડી બુદ્ધિથી આમ જ વિચારતા હોય છે, ભલે ગમે એટલું જ્ઞાન હોય આચરણ ન હોય તો શું કામ લાગે. આચરણ જોઈએ કે ન જોઈએ, અરે શું એ તો પુસ્તકો વાંચતા અને બારમાં પણ બરાબર ક્રિયાઓમાં આવતા. એટલે એમ કે છે કે કઈ અપૂર્વ દશા અંદરમાં પ્રગટી ન હોય તો આ બધું સમજણનું બધાનો અહંભાવ જીવને છે એમ સમજાવો. જીવને કહેજે તને અહંભાવ થશે, આ બધું અહંભાવનું કારણ થાય છે. હોતા નહીં, ક્યાં કરે, હોતા નહીં. એમ સમજાવીને જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્રને વિશે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગમાં વૃત્તિ જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી. કેમ કે ક્રિયામાં તો પણ બંધાય છે, કે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી થતા અને રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તું કે હું આ બધું કરું છું પણ મને દશા નથી પ્રગટી, એનું શું, એ ચિંતામાં પ્રવર્તું. એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. શું કીધું, જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી આ રીતે એક લક્ષ રાખીને પ્રવર્તવું, કે કેવી રીતે આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય, મોક્ષ માર્ગ કેવી રીતે પ્રગટ થાય. અને એમાં આડા આવનારા પરિણામ છે એ લૌકિક અભિનિવેશના છે, શું અથવા પોતાને જે કાંઈ ક્રિયા અને સમજણ થઈ હોય એના અહંભાવના છે. એટલે સતત જાગૃત થઈ જવું એ વિષયમાં, અને તે માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિજગુણો ઉપકારભૂત છે. અને એમ થવા માટે પહેલો નંબર આપ્યો સત્સંગનો. સત્સંગ ન હોય તો સત્શાસ્ત્ર, અને એ ઉપરાંત સરળતા આદિ તો હોવા જ જોઈએ. સત્સંગીને અને સત્શાસ્ત્રવાળાને સરળતા તો હોવી જ જોઈએ. કેમ કે સરળતા એ મનુષ્યપણાનું તો કારણ થયું છે, પણ મનુષ્યપણામાં વિશેષ સરળતા થાય તો ધર્મનું કારણ થાય. કેમ કે ચાર ગતિમાં મનુષ્યપણું જ ધર્મને માટે વિશેષ સુયોગ્ય પરિસ્થિતિવાળું સ્થાન છે, બાકીની ત્રણ ગતિ નથી. એટલે હવે સર્વ પરિણામે મનુષ્ય થાય છે જે, અને એમાં વિશેષ સરળતા કેળવે તો ધર્મ પામે. એટલે એનો બીજો અર્થ એ થયો કે અસરળતા એ ધર્મ વિરુદ્ધ પરિણામ છે. ક્રોધ છે એ એટલો ધર્મ વિરુદ્ધ પરિણામ નથી જેટલી અસરળતા છે એ ધર્મ વિરુદ્ધ પરિણામ છે. જુઓ, પ્રકૃતિ તો બે ચારિત્ર ગુણની કશાયની છે, માયાની પ્રકૃતિ કે ક્રોધની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ કે માનની પ્રકૃતિ, ચારે પ્રકૃતિ ચારિત્ર ગુણની છે, કશાયની દોષની પ્રકૃતિ છે. પણ એમાં માયા સૌથી વધારે ખરાબ છે. અસરળતા માયા કયો કે અસરળતા કયો, એટલે એ જરા ચેતવા જેવો વિષય થયો, એનાથી ડરવા જેવો વિષય થયો. ક્રોધ મટવો સહેલો છે, લોભ મટવો પણ સહેલો છે, અસરળતા મટવી એટલી સહેલી નથી. અને અસરળતાને માન લગભગ જોડાયેલા રહીએ છે, છતાં કોઈને માન પ્રકૃતિ એટલી જોરવાળી ન હોય તો પણ અસરળતાની પ્રકૃતિ એ ધર્મને સમીપ જવામાં, ધર્મ સમીપ જવામાં વિશેષ રૂપે બાધક કારણ છે, એમ જાણીને એમણે લખેલું છે. સરળતાની વાત એટલા માટે લખે છે. મુમુક્ષુ જીવે સરળતા અને અસરળતાનો સત્સંગમાં ચારે પડખેથી વિચાર કરવો જોઈએ. શું ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે અસરળતા થાય અને સરળતા કેવા કેવા પ્રકારે સેવાય, અને એ સરળતા નથી બીજા કેવા ગુણો સાથે સાથે ઉત્પન્ન થાય, અને જો સરળતા ન હોય ને અસરળતા હોય તો બીજા કેવા કેવા અવગુણો ઉત્પન્ન થાય, આ બધો વિચાર વિસ્તારથી ચારે પડખેથી કરવો જોઈએ. બહુ જરૂરી પ્રયોજનભૂત છે. એટલે બધા પડખેથી, ચારે પડખેથી એટલે બધા પડખેથી, એના જેટલા પડખા વિચારવામાં આવે એટલા વિચારવા જોઈએ. આપણે એના ઉપર એક આર્ટિકલ લખાઈ ગયો છે સરળતા ઉપર, તો અને એની સામે અસરળતાની વાતો પણ એની અંદર લીધી છે. હજી તો ઘણાને ખબર નથી કે અસરળતાના રૂપ કેટલા બધા છે, કેવી રીતે જુદા જુદા રૂપે અસરળતા ઊભી થતી હોય છે. શું જેમ કે ઘણાને પકડવાળી પ્રકૃતિ, હઠ જેને કહેવાય, જીદ કહેવાય, તો એ અસરળતામાં જાય છે. શું વક્રતા, અસરળતા, હઠ, જીદ, આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, અનેક પ્રકારના જે આગ્રહો પકડ થાય એ બધું અસરળતામાં જાય છે. જીવને ધર્મ પામવામાં સરળતા આજી આદિ ગુણો ઉપકારભૂત છે. બીજું ધાર્મિક ક્ષેત્રનો વિચાર કરીએ તો પ્રશ્ન કર્યો છે એટલે થોડું જરાક વિચારમાં આવે છે કે સિદ્ધાંત જ્ઞાન છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ તત્વજ્ઞાનના અભ્યાસ વખતે. એ સિદ્ધાંત જ્ઞાન નો અભ્યાસ કરતી વખતે આત્મકલ્યાણનો હેતુ, મોટિવ જળવાઈ રહેવો, એ સરળતાનું લક્ષણ છે. અને એ સિવાય બીજી રીતે અભ્યાસ થાય તો ક્યાં કેવી રીતે અસરળતા થઈ જશે એ ખબર નહીં પડે. એનો એક દ્રષ્ટાંત આપો કે આત્મા સ્વપર પ્રકાશક છે અને એ જીવની શક્તિ છે. શું છે? નિજ શક્તિ છે. ગતિ, જાતિ, શક્તિ અને સ્થિતિ, એક જે ચાર ભેદ છે એક પરિણામમાં, એમાં જે શક્તિને બતાવનારી વાત છે જ્ઞાનની અંદર, એ સ્વપર પ્રકાશક છે, પણ છે. હવે અધ્યાત્મના પ્રકરણમાં સ્વની મુખ્યતા અને પરની ગૌણતા છે હંમેશા, કેમ કે આત્માનો આશ્રય લેવો છે ને, એટલે સ્વની મુખ્યતા હોય તો જ આશ્રય આવે, બરાબર. અને પરને ગૌણતા કરવાની વાત છે. પરને ગૌણ કરવું એક વાત છે અને એનો અસ્વીકાર થવો એ બીજી વાત છે. તો એ સિદ્ધાંતને અણસમજણ કેમ થઈ એવી? સિદ્ધાંત યથા સ્વરૂપે નહીં સમજાવવાને બદલે અન્યથા કેમ સમજાણો? મતિની અસરળતા. એટલે શું છે કે જે ચારિત્રમોમાં જે અસરળતાની પ્રકૃતિ છે એનો રિફર્કેશન જ્ઞાન ઉપર આવે છે અને મતિને અસરળ કરીને આડી લઈ જાય છે, બીજી રીતે દોરવી જાય છે. શાસ્ત્રમાં છે એટલે એ આખી અસરળતાથી વાંચે અને બીજી રીતે એનો અર્થઘટન એને બેસે, કે જેમાંથી વસ્તુના સ્વરૂપનો જ અસ્વીકાર થઈ જાય, નિગ્રહિત મિથ્યાત ઊભું થાય. તો મિથ્યાત ટાળવા માટે જે સિદ્ધાંત છે એ મિથ્યાત ગ્રહિત મિથ્યાતમાં લઈ જવાનું નિમિત્ત થઈ ગયું એના માટે. કારણ કે અસરળતા. એમ અસરળતાના બહુ સૂક્ષ્મ ભેદો છે, શું એ વિચારવા જેવા છે. અપેક્ષા ફેર થઈ જાય શાસ્ત્ર વાંચતા વાંચતા. કહેવા માંગે કોઈ અપેક્ષા એને, પોતે સમજે કોઈ બીજી અપેક્ષા એ. એટલે કૃપાળુદીભાઈ સત્સંગનો જે 24 નંબરનો પાઠ લખ્યો એમાં એમ કહ્યું કે સિદ્ધાંતની જ્યાં સરળતાથી વિચારણા થતી હોય તે સત્સંગ યથાર્થ છે. સરળતાથી એટલે શું? કે કોઈ પણ સિદ્ધાંતને આત્મકલ્યાણમાં જોડી દે, આત્મકલ્યાણનો હેતુનો ત્યાગ થયા વિના સિદ્ધાંતિક જ્ઞાન સમજાવવું જોઈએ અને પરિણમવું જોઈએ, નહીતર અસરળતા થાય. એવી ઘણી વાતો છે. એટલે કહ્યું કે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિજ ગુણો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ હોય, એટલે શું? લૌકિક અભિનિવેશ એટલે કે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ, કે તેનાથી વિશેષત્વ મનાતું હોય, અધિકતા મનાતી હોય, શું? પૈસાના કારણે, દેહના કારણે, કુળ જાતિના કારણે, કોઈ પણ પ્રકારને પોતાનું એને એ સંબંધીનું મોહ હોય, એટલે એ સંબંધી એને પોતાપણું હોય અને એનાથી અધિકતા મનાતી હોય અને એ અધિકતા છોડવી ન ગમતી હોય, એવી મોટાઈ છોડવી ન ગમતી હોય અને પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદીનો આગ્રહ રાખવો હોય. બીજું બધું સાચું તમારી વાતમાંનું, પણ મારો સંપ્રદાય તો હું ન છોડી શકું, એમાં ફેર કરવું મુશ્કેલ પડે જરા. હા, ત્યાં સુધી, હે, હા, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય કે ન જ થાય તેનો વિચાર સુગમ છે. વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી. તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈ પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, અત્યારે મને યોગ્ય પણ લાગતું નથી. જો કેટલો ડોઝ આપે છે, જોઈ જોઈને આપે છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધ ઉદય વેદતા જે કાંઈ લખી શકાત તે કરતા કાંઈક ઉદરને કરીને વિશેષ લખ્યું છે. અત્યારે તો એવો પ્રારબ્ધ ઉદય છે કે આટલું ન લખી શકાય, છતાં કાંઈક ઉદરના કરીને વધારે લખ્યું છે, એટલું સમજો. એ જ વિનંતી છે. એમ કરીને કેટલી સરળતાથી જે વાત છે એ લખી નાખી છે એમણે. સરળતા, મધ્યસ્થતા, એ બે વાતો કૃપાળુ દેવના વચનોમાં એટલી જબરદસ્ત છે કે કોઈને પણ અસર કરી જાય. નહીતર પકડ રહી. સુધી રાખ.